તારીખ 4/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 706 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 645.
છમો પુત્ર ચાલે છે, બીજા પેરેગ્રાફમાં એ વિષય ચાલ્યો કે જે દોષ છે કામ ક્રોધ તૃષ્ણા એ જ્ઞાન દશા સિવાય ટાળી શકાતા નથી. દોષનું મારણ જ્ઞાન જ છે, એ સિવાય દોષનું કોઈ મારણ નથી. અને એ જ્ઞાન છે એ મુમુક્ષુની ભૂમિકામાં એ દોષ પાતળા પડે ત્યારે ઉત્પન્ન થાય છે. અને એવું જે જ્ઞાન છે એ પ્રાપ્ત થવામાં આત્મકલ્યાણનો વિચાર મુખ્ય સાધન છે. વિચાર મુખ્ય સાધન છે એટલે આત્મકલ્યાણનો વિચાર અથવા સુવિચારણા એ મુખ્ય સાધન છે. અને એ સુવિચારણા એવો જે વિચાર એ વૈરાગ્યને ઉપશમના સપોર્ટમાં હોવો જોઈએ. આત્મકલ્યાણ પણ કરવું છે અને વૈરાગ્ય ઉપશમ ન હોય તો એ વાતને વિચારને મેળ નથી, આત્મકલ્યાણના વિચારને ત્યાં મેળ નથી. એટલે વૈરાગ્યને ઉપશમની તો સહેજે પરિણતિ થઈ જવી જોઈએ, એમ આપણે કાલે છેલ્લે એ વિષય ચાલ્યો કે તો સહેજે પરિણતિ થઈ જવી જોઈએ. કે ક્યાંય તીવ્ર રસ લેવો નથી, ક્યાંય પોતાની જરૂરિયાતની અપેક્ષાઓ વધારવી નથી. હવે એમ કહે છે કે સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી. આત્મકલ્યાણનો જે વિચાર છે એને ઉદ્ભવ થવામાં સત્પુરુષના વચનો મુખ્યપણે નિમિત્ત છે. અને એ વચનોનું પણ જ્યારે યથાર્થ ગ્રહણ થાય છે, યથાર્થ એટલે સ્વલક્ષી, જ્યાં જ્યાં પોતાને લાગવું પડે ત્યાં ત્યાં એ વાતનું ગ્રહણ થવું, એને યથા અર્થમાં ગ્રહણ કર્યું એમ કહી શકાય. એટલે જે સ્વલક્ષી અભ્યાસની અથવા સ્વલક્ષી સ્વાધ્યાયની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં જીવ આતુર થઈને બેસે છે કે મારા કામની મને લાગવું પડે એવી વાત આમાં કઈ આવે છે, કે જે મને ઉપયોગી થાય એવી વાત કઈ આવે છે. એવો જે પ્રકાર છે એમાં એ વચનોનું ગ્રહણ થાય છે ત્યારે આત્મકલ્યાણનો જે વિચાર છે એ ઉદ્ભવ્યો, નહીતર એ વિચાર ઉદ્ભવ્યો નથી એમ કે છે. શું સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવતો નથી, ઉદ્ભવ થતો નથી. અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામેથી થાય છે. શું કહે છે કે એવું જે ગ્રહણ થવું, વચન મળવા વચનનો સંયોગ થવો એક વાત છે અને વચનનું ગ્રહણ થવું તે બીજી વાત છે. તો કે બીજી વાતમાં એ ગ્રહણ યથાર્થ ક્યારે થાય છે કે આત્મકલ્યાણ થવામાં સત્પુરુષની પ્રતીતિ આવી હોય, વિશ્વાસ આવ્યો હોય કે આ સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે મને એ પ્રકારે, અને તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામેથી થાય છે. આશ્રયમાં રહેવા, ભક્તિપૂર્વક આશ્રય ભાવમાં રહેવું. આશ્રય ભાવ કયો કે આજ્ઞાકારિતા કયો, એક જ વાત છે. ભક્તિપૂર્વક આજ્ઞાકારિતા આવે અને પ્રતીતિ હોય તો એમના વચનોનું ગ્રહણ થવું, એ પ્રસંગ ઉત્પન્ન થાય છે. નિત્ર વચન મળે છે, ગ્રહણ થતા નથી, ઉપરથી જાય છે. એટલે એ પણ આમાંથી એક મહત્વના પ્રશ્નનું સોલ્યુશન મળે છે, સમાધાન મળે છે કે ભાઈ અનેક વખત સત્પુરુષના વચનો મળ્યા અથવા આજે પણ આપણે ઘણા સમયથી સત્પુરુષોના વચનોને સામે રાખીને, એજન્ડા ઉપર રાખીને ચર્ચા વિચારના સત્સંગ સ્વાધ્યાય કરીએ છીએ, પણ એ વચનોનું ગ્રહણ નથી થવું બીનું, એનું શું કારણ? કે ગ્રહણ નહીં થવામાં અંદરમાં એક વૈરાગ્ય ઉપશમની પણ ખામી હોય છે, બીજું એ વચનોની કહેનાર પુરુષની પ્રતીતિ અને ભક્તિ અને આશ્રય ભાવના એ પ્રકારની પણ ખામી હોય છે. એટલે આ બધા કારણો એકબીજા કારણોને અન્ય આશ્રય જેવું છે. એક કારણ હોય તો બીજું કારણ હોય, અથવા બીજું કારણ હોય તો પહેલું કારણ હોય, એકબીજાની સાથે સંકળાયેલા આનુષંગિક પરિણામો છે. યથાર્થતામાં આવે ત્યારે એ બધા પરિણામો સહેજે સહેજે ઉદ્ભવ થાય છે, એમ બને છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે. એટલે કોઈને વૈરાગ્ય ઉપશમ મુખ્યપણે છે, તો કોઈને સત્પુરુષની ભક્તિ અને આશ્રય ભાવ મુખ્યપણે છે. શું તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અહંભાવવાદી છેદવાને માટે અને અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. શું કહે છે? પાછા પોતે મૂળ જગ્યાએ ફરીને આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને, એટલે સાચો મુમુક્ષુ, ખરેખરો મુમુક્ષુ એટલે સાચો મુમુક્ષુ, સાચો મુમુક્ષુ એટલે ખરેખર છૂટવાની ઈચ્છાવાળો, કે હવે મારે છૂટી જ જવું છે, એને પોતાના અનુભવમાં શું આવે છે એ લખ્યું છે. એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સત્પુરુષની આશ્રય ભક્તિ, આશ્રયમાં રહીને ભક્તિપૂર્વક આશ્રયમાં રહેવું, એ અહંભાવવાદી માન વગેરે છેદવા માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે, આત્મકલ્યાણની વિચારદશાનું રિઝલ્ટ આવે કાંઈ, શું એના માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. વો સાથ સાથ હી હોતા હૈ, આજ્ઞાકારિતામાં રહેતા હૈ, વો ભક્તિ આયે બિના તો આજ્ઞાકારિતામાં કોઈ રહે નહીં પાતા ઓર નહીં સકતા. ઓર આશ્રય મેં તો ક્યાં હૈ કે આજ્ઞાકારિતા વોહી આશ્રય ભાવ હૈ, વોહી આશ્રય ભાવ હૈ. તો આ એક ઉત્કૃષ્ટ કારણરૂપ છે. ત્રણ મુખ્ય વાત લીધી આત્મકલ્યાણના વિચારમાં આગળ વધવા માટે, એક આશ્રય ભક્તિ અને બીજું વૈરાગ્ય અને ઉપશમ. આ ત્રણ કારણો એકબીજાની સાથે સંકળાયેલા છે, ત્રણેય પ્રકારના પરિણામો, અને એ દોષ મટાડવાનું અથવા અહંભાવાદી દોષ મટાડવાનો, કેમ કે મોટામાં મોટો દોષ એ છે, મનુષ્ય પર્યાયમાં સૌથી મોટો દોષ હોય તો એ છે. એટલે શું છે કે આમ તો એમણે પહેલી પંક્તિમાં એ લઈ લીધું પહેલા જ વાક્યમાં કે સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના ઘણું કરીને વિચાર ઉદ્ભવ થતો નથી, એટલે એ પણ મુખ્ય કારણ છે વિચાર ઉદ્ભવ થવામાં. એ વિચારને વૈરાગ્યને ઉપશમનો મુખ્ય આધાર છે. એટલે જો વૈરાગ્યને ઉપશમનો સપોર્ટ ન મળે તો એ વિચાર ટકી નહીં શકે, પરિણામ બહાર ચાલ્યા જશે રસવાળા થઈને, અને એ આત્મવિચારમાં ઘાતક બની જશે, એવું બનશે. એટલે આખું એક કોર્ડિનેશન એમણે લીધું છે બે પેરેગ્રાફનું, કે સત્પુરુષનો યોગ, એમના વચનનું યથાર્થ ગ્રહણ થવું, એમની પ્રતીતિ આવવી, અને એમના પ્રત્યે ભક્તિ અને આજ્ઞાકારિતામાં આવવું, અને સાથે સાથે વૈરાગ ઉપશમનું થવું. આ બધું કોર્ડિનેશન થાય એટલે આત્મવિચાર પરિણામ પામવા યોગ્ય થાય, એનું કાંઈ રિઝલ્ટ આપવા યોગ્ય થાય છે, એમ બને છે. જી ઉપશમ, ઉપશમ એને કશાય રસ કા મંદપણા, ઓર વૈરાગ્ય મેને અનાસક્ત પરિણામ. ભોગ ઉપભોગ કે જો સાધન હૈ ઉસકા ઉદય આતા હૈ, અપને કો નિરસતા હોય, અનાસક્ત ભાવ હોય, વિરક્ત ભાવ હોય, એ હોના જરૂરી હૈ. બીજું એક બહુ સરસ વાત એમણે તૃષ્ણા માટે અહીંયા લખી છે નીચેના પેરેગ્રાફમાં, કે ભોગમાં અનાસક્તિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. શું કહે છે? તૃષ્ણા થવી અથવા તૃષ્ણાનું બળ થવું, બળવાન તૃષ્ણા થવી, એમાં બે કારણો હોય છે. એક લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ, લોકસંજ્ઞામાં કે આપણા સમાજમાં, આપણા સર્કલમાં, આપણા સગા સ્નેહીઓમાં આપણું બરાબર દેખાવ હોવો જોઈએ, આપણા સ્ટાન્ડર્ડનો, આપણી રહેણીકરણીનો, આપણી આપણા સંયોગોનો. લૌકિક વિશેષતા દેખાડવી એટલે લૌકિક આબરૂ, એને શું કહે છે? લૌકિક આબરૂ. આમ તો જે કાંઈ પરિગ્રહ છે, પરિગ્રહમાં ચીજ વસ્તુઓ છે, એને જ આપણે પરિગ્રહ સમજીએ છીએ. પણ મોટામાં મોટો પરિગ્રહ તો લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ, અભિપ્રાય, આબરૂ કીર્તિનો અભિપ્રાય સૌથી મોટો પરિગ્રહ છે. અને જીવ ખરેખર ત્યાં પકડાયેલો છે, પરિગ્રહ એટલે સારી રીતે પકડાયેલો, ખરેખર જીવ ત્યાં પકડાયેલો છે. એ બુદ્ધિ ઓછી થઈ જાય કે ભાઈ જેને જેમ આંકવો હોય એમ આંક મૂકે, મારે તો આ ભાવમાં આત્મકલ્યાણ કરી લેવું છે, હું આત્મકલ્યાણ કરવા અહીંયા આવ્યો છું, જન્મ્યો છું. પછી લોકોને જે આંખ મૂકવો એ મૂકે, મારે એનો વિચાર સુદ્ધા કરવો નથી. વિચાર લંબાવવાનો તો સવાલ નથી, વિચાર સુદ્ધાય કરવો નથી. બહુ બહુ તો લોકો એમ કહે છે કે એની પાસે કાંઈ નથી, બહુ સારું, આપણે શું કામ છે? કોઈના આંખથી આપણને કોઈ ફાયદો થઈ જતો નથી. આપણી પાસે એવા એવી કોઈ સંપત્તિ ન હોય ને લોકો લખપતિ માને, અથવા અમુક લાખ હોય ને લોકો કરોડપતિ માને, તો એથી કંઈ પૈસા વધી જાય થોડા કાંઈ? હે, તો જીવ તો અમથો અમથો જ પરો ખાઈ જાય છે કે બીજું કંઈ છે? હે, કલ્પના કરીને. આત્મકલ્યાણના રસ્તે ચડેલાની લાઈન જુદી છે આખી. એ બાજુ ચોકડી મૂકે છે, લૌકિક આબરૂ ઉપર ચોકડી મૂકે છે. મારે લોકોને, લોકો આબરૂવાળાથી કાંઈક આબરૂવાન પણ કાંઈક ગણે છે, એની સાથે મારે કાંઈ નિસ્બત નથી. હું મારું બીજું કામ કરવા નીકળ્યો છું, એને આબરૂને કાંઈ કોઈ સંબંધ નથી. એ પોતાના રસ્તે જાયેલો જાય છે, લોકોની સામે જોયા વિના પોતાના રસ્તે જાયેલો જાય છે. એને 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 તૃષ્ણા જોર ન કરે, એટલે એને મેળવવાની વૃત્તિ જે છે, તૃષ્ણા એટલે સંપત્તિ મેળવવાની વૃત્તિ, એ જોર ન કરે. અને એક સંપત્તિ મેળવવાનું કારણ ભોગ ઉપભોગના સાધનો મેળવવા માટે થાય છે, તો એમાં અનાસક્ત પરિણામ હોય એની જરૂર નથી એ વાતને, તો પણ એને એના માટે પૈસા મેળવવાની વૃત્તિ તીવ્ર નથી આવતી, તો શું કામનો? પૈસા વધી જાય તો કામના હું એમ વિચાર આવે. મને મને તો કંઈ જરૂર નથી, મને કંઈ રસ નથી, પછી હું કામના પડ્યા રહેશે એક વાર પછી આપણને એ પડ્યા એ આવ્યા ન આવ્યા બધું સરખું જ છે ને, આપણે કામની ચીજ નથી, શું કરું, હું કામની વસ્તુ છું એમ લાગ્યા કરે કે કોઈ કામની વસ્તુ નથી. ભોગમાં અનાશક્તિ ભાવ અને લૌકિક વિશેષતા દેખાડવાનો અભિપ્રાય, બુદ્ધિ એટલે અભિપ્રાય, એ બે જો પરિણામ ઓછા થાય તો તૃષ્ણા છે એ નિર્બળ પડી જાય, મેળવવાની વૃત્તિ છે એ નબળી પડી જાય. તો કે હવે તોડવા કેવી રીતે બે પરિણામોને? પ્રશ્ન ઊભો થાય તો એમને તો બધા સોલ્યુશન આપે જ ગયા છે કે લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ના લાગે, હવે એમાં છે હું. અને બાકી તો એવું છે આ જગતમાં કે આજે પાંચ જણા સારું બોલે, એ જ પાંચ જણા કાલે ખરાબ બોલતા વાર નહીં લાગે, અથવા મોઢે સારું બોલશે ને પાછળથી કાંઈક બોલશે, આવી એક પરિસ્થિતિ છે. જીવ કલ્પના કરે કે હા મને માન મળી ગયું, મને માન મળ્યું, પણ હવે એના પેટમાં શું છે, આમાંના પેટમાં શું છે એ કાંઈ ખબર પડે એવું હોતું નથી, શું કાંઈ ખબર જ ન પડે. એટલે એ કલ્પનામાં માણસ ખોટી રીતે ચડી જાય છે કે મને માન મળે તો સારું, માન મળે તો સારું. આમ તો માન આપવા લાયક આ જગતમાં કોઈ ચીજ હોય તો તે સદગુણો છે. શું છે? માન આપવા લાયક કોઈ ચીજ હોય તો કઈ છે? આ જગતમાં સદગુણો છે તે માન આપવા લાયક ચીજ છે. હવે એ સદગુણોનું ગુણવાન પણ એવું છે, એ ગુણોનું ગુણવાન પણ એવું છે કે માન મળવા યોગ્ય, માન પામવા યોગ્ય એવા જે સદગુણો, એ સદગુણો ખુદ માનથી દૂર રહેવા માગે છે, એનું નામ એ સદગુણ છે. એટલે આ બધી ટેકનિકલ ભાષાને અંગ્રેજીમાં ઉતારવી મુશ્કેલ પડે એવું છે. એ સદગુણોનું ગુણવાન પણ એવું છે કે ખરેખર માન પ્રાપ્ત થવા યોગ્ય એ ચીજ છે, એ ચીજ પોતે જ એમ કહે છે કે નહીં નહીં પોતાની ગુરુતાને દબાવનાર. શું લીધું પાત્રતામાં? પોતાની ગુરુતાને મુમુક્ષુની ભૂમિકામાં. પાત્ર જીવને એ અભિપ્રાય હોય છે કે મારામાં કોઈ સદગુણ હોય તો મારે એનો દેખાડો બિલકુલ ન કરવો જોઈએ. આ સદગુણ છે, એક રત્ન જેવી ચીજ છે, અને એ રત્ન જો તમે દેખાડવા જાવ તો એ રત્ન જ લૂંટાઈ જાય, તમારો ઓટોમેટિક લૂંટાઈ જાય. એનું જેને ભાન છે, એવા જે વિચિક્ષણ મુમુક્ષુઓ હોય છે, એનો દેખાડો નથી કરતા, એનો દેખાડો નથી કરતા, ઉલટાનું એને દબાવે છે, એને છૂપ આવે છે. કેમ કે એને લૂંટાવાનો ભય છે, લૂંટાઈ જ જાય. દેખાડો કરવા ગયો એટલે ગયું, એનું પોતાના હાથે જ લૂંટાવ્યું, એને કોઈ લૂંટ્યું નથી, પોતાના હાથે લૂંટાવી દીધું એને, એ પરિસ્થિતિ થાય છે. આ સિવાય માન સંબંધી, આબરુ સંબંધી, કીર્તિ સંબંધી, અપમાન સંબંધી, અપકીર્તિ સંબંધી જે કાંઈ વિચારો છે તે જીવની કેવળ ભ્રાંતિ અને કલ્પના સિવાય બીજું કાંઈ નથી. અને એનું તુચ્છપણું સમજવામાં આવે કે આ તો ભ્રાંતિ છે, બીજું કાંઈ નથી, કલ્પના છે, તો તેની વિશેષતા ન લાગે. તો એની વિશેષતા ન લાગે તો એની વિશેષતા માટે તૃષ્ણા થાય, એ પ્રકાર ઊભો નથી થતો, અને તેથી તેની ઈચ્છા સહેજે મોળી પડી જાય. એમ યથાર્થ ભાષે છે, એમ યથાર્થ ભાષે છે, પછી તૃષ્ણા લંબાતી નથી. હોય એને ખોટ જાય ને, ન હોય એને ખોટ જાય. આપણે વિચારો શું લઈને આવ્યા હતા? કઈ લઈને આવ્યા નથી આપણે, પછી ખોટ શેમાં જવાની છે? કઈ પ્રશ્ન જ નથી. એટલે એ કઈ વિચાર વિકલ્પ ઉઠવાનો પ્રશ્ન નથી, મૂળમાંથી જ કાપી નાખવાની વાત, આગળ વધે જ નહીં. બહુ સરસ વાત લખી છે એમને કિશોરલાલભાઈ ને, માંડ માંડ આજીવિકા ચાલતી હોય. કેવી? માંડ માંડ બે છેડા ભેગા થતા હોય. વધારો કઈ વધવાનો પ્રશ્ન જ નથી કે મૂડીને સંપત્તિ થાય. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે. કેટલું છે? ઘણું છે, પૂરતું છે. એથી વધારે ઈચ્છા કરવા જેવું છે જ નહીં, ઘણું છે. ખર્ચો ચાલે છે ને, પેટીઓ નીકળે છે ને, વાત પૂરી થઈ ગઈ. આપણે વધારાનું કામ શું છે? વધારાની કોઈ કામ છે એની? બહુ ગાયા હોય ને એ પછી એમ વિચારે, ભાઈ આપણે મોટા થઈએ પછી અમુક ઉંમરે શરીર કામ ન કરે, એના માટે કંઈક વ્યવસ્થા રાખવી જોઈએ. છોકરાઓ કદાચ આપે ન આપે, એના માટે વ્યવસ્થા રાખવી જોઈએ. મોટા મોટી ઉંમરમાં તબિયત બગડે ત્યારે દવા દારૂ ઓપરેશનના પ્રસંગો ઊભા થાય ત્યારે કંઈક કામમાં આવે એવી વ્યવસ્થા રાખવી જોઈએ. ઠીક. અને લૌકિકમાં એમ વિચારી ડાયા ગણાય પાછા. કેવા? જે પરમાર્થના ક્ષેત્રમાં મૂર્ખા ગણાય એ લૌકિકમાં ડાયા ગણાય. કેમ કે એમાં તો કરતા બુદ્ધિ દ્રઢ થવાની છે, બાકી તો પ્રારબ્ધ પ્રમાણે જ બનવાનું છે કે બીજી રીતે બનવાનું છે? એ પ્રારબ્ધ પ્રમાણે બનવાનું છે. શું? કેવી સરસ વાત લખી છે. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે. આનું નામ સંતોષ વૃત્તિ છે, યથાર્થ સંતોષ વૃત્તિ. શું આથી વધારે શું જોઈએ? હવે જે માંડ માંડ આજીવિકા ચલાવતો હોય ને એને કોઈ લક્ઝરિયસ આઈટમનો તો સવાલ રહેતો નથી, કેમ કે માંડ માંડ ચલાવવાની એટલે ઓટોમેટિક જ એની સાદગી હોય. એના વૈરાગ્ય ઉપશમને અનુકૂળ પરિસ્થિતિ છે. શું છે? વૈરાગ્ય ને ઉપશમને એ અનુકૂળ પરિસ્થિતિ છે. અને બહુ સારી સારી ચીજો ભોગ ઉપભોગની મળ્યા કરે એ વૈરાગ્ય ઉપશમને અનુકૂળ પરિસ્થિતિ નથી. પરિણામ ફરતા વાર નહીં લાગે, રસ આવતા વાર નહીં લાગે. એટલે ઘણું છે એમ લઈ લીધું, કેમ કે એને જવું છે બીજે રસ્તે. મુમુક્ષુને બીજે સંસારના રસ્તે નથી જવું, એ દુકાન બંધ કરવાની છે, એ દુકાનને તાળું મારવાનું છે, એ સંસારની દુકાન ઉઠાડવાની છે. એમ વાત છે. શું કહે છે? માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે, કેમ કે વિશેષનો કાંઈ અવશ્ય ઉપયોગ નથી. બસ નકામું છે, જોઈ લે છે કે એ આજીવિકાથી વધારાનું જે છે એ તો નકામું છે, એનો તો કોઈ ઉપયોગ નથી થતો, પડ્યું રહે છે એ તો, એનું તો એ તો કાંઈ કામનું નથી. અને ભવિષ્યનો વિચાર કરવાનો અહીંયા પ્રશ્ન રહેતો નથી. એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે, નિર્ણય કરવો જોઈએ, બળવાન નિશ્ચય હોવો જોઈએ. એવો જ્યાં સુધી નિશ્ચય ન લાવવામાં આવે, ન કરવામાં આવે, ત્યાં સુધી તૃષ્ણા અનેક પ્રકારે જોર કરીને આત્માને આવરણ કર્યા કરે, ત્યાં સુધી તૃષ્ણા છે એ ઊભી થવાની. તૃષ્ણા ઊભી થશે અને આત્માને આવરણ કરશે. આ એક લોભ પ્રકૃતિથી થતું નુકસાન બતાવ્યું. માન પ્રકૃતિ અને લોભ પ્રકૃતિ ક્રોધ અને માયા કરાવે, ક્રોધ અને માયા કરાવે. એટલે બે હોય ત્યાં બીજા બે સીધા ઊભા થાય પાછા એના મદદગાર, અને બળવાન કરે એને. શું એટલે માન તો કહીએ તો અનન્ય આશરી ભક્તિ માજા બહુ ઉત્કૃષ્ટ સાધન છે, ગયું તારું. લોભ તો કે અનાસક્ત પરિણામ અને લૌકિક વિશેષતા દેખાડવાનો અભિપ્રાયને નાશ કરી નાખો, એમાં કાંઈ છે જ નહીં, કલ્પના છે, મારે બીજું કાંઈ છે. જેની આબરૂ ખૂબ ગણાય એવા માણસો આયુષ્ય પૂરું કરીને ચાલ્યા ગયા, આજે કોઈ હંભારે છે ને? દુનિયા દુનિયાના રસ્તે હાલી જાય છે, કોણ હંભારે ને? કોણ નવરું છે હંભારીને કરે પણ હું? બહુ સરસ તો પુરાણ પ્રસંગ એ છે ભરત ચક્રવર્તીનો, છ ખંડ જીત્યા પછી છ ખંડને ઘેરાવો લેતો પર્વત છે, માનુષોપચાર પર્વત કેમ કંઈ કહે છે એને. શું એના ઉપર એ ચક્રવર્તી પોતાનું નામ લખે. છ ખંડ જીત્યા એટલે મનુષ્ય લોકનો સર્વોત્કૃષ્ટ પુણ્યનો ઉદય એને આવી ગયો, એથી વધારે સંપત્તિ કોઈની પાસે હોતી નથી. તેને નામ લખવાની જગ્યા જ નહોતી, એટલા બધા ચક્રવર્તી આગળના કાળમાં થઈ ગયા, કેમ કે તો શાશ્વત પર્વત છે. એટલે જેટલા ચક્રવર્તી છે એ પોતાનું નામ લખતા ગયા, નામ લખતા ગયા, ત્યાં ખાલી જગ્યા જ નહોતી. પહેલા ચક્રવર્તીને આના પહેલા ચક્રવર્તી થયા, પાછા બાર છેલ્લા નથી થયા, એ પહેલા થયા હતા, પછી બીજા અગિયાર ચક્રવર્તી થયા, હું બાર ચક્રવર્તી થાય છે. એમાં 10 સમ્યક દ્રષ્ટિ થયા અને 2 મિથ્યા દ્રષ્ટિ થયા. આ પહેલા સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી છે, એને નામ લખવાની જગ્યા નહોતી, નો વેકેન્સી, નામ ક્યાં લખવું, એટલે ભૂસાડી નાખ્યું. કોક એકાદ ચક્રવર્તીનું નામ ભૂસાડ્યું ત્યારે એમને વૈરાગ્ય થયો કે જુઓ અને કેટલી વસ્તી પોતાનું નામ લખ્યું છે. એના પર કૂચડો લાગી ગયો. હા, મારા નામ ઉપર પણ એક દી કૂચડો લાગવાનો છે, કેમ કે બીજા અનંત થવાના છે ચક્રવર્તી, અને અહીંયા તો એકની જગ્યા નથી. આની વિશેષતા શું? કાંઈ વિશેષતા નથી. આમ તો કાંઈ કલરથી નામ ત્યાં નથી લખતા, તો ઉડી જાય. હીરાથી લખે છે એટલે ખોદી નાખે, હીરાથી નામ લખે એટલે અંદર આકા પડી જાય નામ લખવાનું. એ ભુવાડી નાખે છે લોકો, બોલો, એને ભુવાડે ન ભૂસાય એવા ખોદકામથી લખેલું હોય તો એને ભૂસાડે છે. આવે છે શાસ્ત્રમાં, આવે કે ભરત ચક્રવર્તીને નામ લખવાની જગ્યા નહોતી. એટલે એમને વૈરાગ્ય આવે છે કે આહા, કોનું નામ, દેહનું નામ અને કોની આબરૂ, અનંતકાળના મહાસાગરમાં આ બધા ચક્રવર્તીઓ ક્યાંય ખોવાઈ ગયા, કોઈને કોઈના નામની ખબર નથી. એ તો ચક્રવર્તી થયા પણ અનંતા સિદ્ધો થયા એના નામની કોઈને ખબર નથી. આપણે થોડા આંગળીને વીઢે ગણા એટલે નામ જાણીએ છીએ કે મહાવીર સ્વામી સિદ્ધપદ પામ્યા, ઋષભદેવ ભગવાન સિદ્ધપદ પામ્યા, કેટલાકના નામ જાણીએ છીએ, પણ અનંતા સિદ્ધો છે ત્યાં. કેટલા? અનંતા સિદ્ધો છે, ક્યાં કોઈને નામની ખબર છે કોઈને? ત્યારે નામથી શું લેવા દેવા છે? નામની તકતી એમ છે, નકામી છે ને. એ તો હા, સિદ્ધ ભગવાન જેવા સિદ્ધ ભગવાનના નામની કોઈને ખબર નથી તો તારા નામની કેટલાની ખબર રહેવાની હતી કે લોકોની? તો કે નકામું છે, વસ્તુ છે. હા, એની તુચ્છતા ભાષે શું તો એ તૃષ્ણા જોર કરી શકે નહીં. નહીતર એ તૃષ્ણા અનેક પ્રકારે આવરણ કરે છે. શું કે છે? એ તૃષ્ણા પૂરી કરવા માટે જીવ જે પરિણામ કરવાનો એમાં આત્માને અનેક પ્રકારના આવરણ આવી જશે. આત્મા મૂંઢાઈ જશે અને અધોગતિમાં ચાલ્યો જશે. એ તૃષ્ણાનો ખાડો પૂરવા જતા કંઈક અપરાધો કરશે જીવ, અને એના ફળ એ ભોગવવામાં અધોગતિમાં જશે. લૌકિક વિશેષતામાં કાંઈ સારભૂતતા નથી, એમાં કાંઈ સાર જ નથી ને. એ તો હા અસાર વસ્તુ છે. લૌકિક વિશેષતામાં કાંઈ સારભૂતતા નથી એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે, સંતોષ રહે. બસ પછી બાકીનું નકામું ભળ્યું રહેવાનું છે. આટલું મળે બસ છે, આથી વધારે કઈ જરૂર પણ નથી. છોકરા માટે કઈ વ્યવસ્થા ન કરતા જવી જોઈએ, કુટુંબ માટે વ્યવસ્થા ન કરતા જવી જોઈએ કે આમ નામ કરીને તારે કરતા બુદ્ધિથી હજી કેટલું પરિભ્રમણ કરવું છે એ જવાબ પહેલા દે તું. બાકી કોઈની વ્યવસ્થા તું કરી શકે છો એ વાતમાં કાંઈ માલ નથી. બધા જ પોતાનો પ્રારબ્ધ લઈને આવેલા છે અને પ્રારબ્ધ પ્રમાણે થવાનું છે, તારી વ્યવસ્થા પ્રમાણે કાંઈ થવાનું નથી. એમ જ છે. એ તૃષ્ણારી આત્મકલ્યાણ ન કરી શકે, આત્મકલ્યાણના રસ્તે આગળ ન વધી શકે. એને એવા જ પરિણામ થાય કે જેથી એનું અકલ્યાણ થાય, અનેક પ્રકારના એવા પરિણામ થાય. એને શું સાવ ચોકડી મૂકી દીધી. મહત્વાકાંક્ષા તો નહીં, આકાંક્ષા ન જોવે. મહત્વાકાંક્ષાને તો ક્યાં સામાન્ય આકાંક્ષા પણ ન જોવે. પ્રારબ્ધ પ્રમાણે જે આવ્યું એ ચલાવી લ્યો અને આપણું આત્મકલ્યાણ કરી લ્યો, કરી લેવા જરૂરી છે. એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આવીકા આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે, માંડ આવે આજીવિકા જેટલું મળતું ન હોય તો પણ મુમુક્ષુ જીવ આર્ત ધ્યાન ઘણું કરીને થવા ન દે, અથવા થયે તે ઉપર વિશેષ ખેદ કરે. પછી આગળ આવ્યા કે એટલું ન મળે એમ એ બનતું હોય કે સદનભાઈની જ પરિસ્થિતિ હતી કે પેટ ભરાય એટલું પણ ન મળે તો પણ આર્ત ધ્યાન થવા ન દે. મુમુક્ષુ મુમુક્ષુ આર્ત, જ્ઞાનીની વાત નથી કરતા, મુમુક્ષુ આર્ત ધ્યાનમાં તો મુંજાઈ જાય વાત વાતમાં, કંઈક થાય ત્યાં મૂંઝવણ થવા માંડે. એ નહીં, એ આકુલતા ન કરે, આર્ત ધ્યાન થવા ન દે. કદાચ થઈ જાય કંટ્રોલ બહાર જઈને તો ખેદ કરે, જી તને કેમ આમ થાય છે, તને આમ કેમ થાય છે. અને આજીવિકામાં તૂટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે, સાધારણ વિચાર કરે, તમે આટલું તૂટે છે તો થોડીક મહેનત બીજી કરી લઈએ, શું થોડીક મહેનત બીજી કરે, કોઈનું કામાડોળું કરી લઈએ તો તૂટતું આવી જાય, એ પણ મંદ કલ્પના. જોર કરીને ન કરે, જોર નો આવે. એ આદિ પ્રકારે વર્તતા તૃષ્ણાનો પરાભવ થવા યોગ્ય દેખાય છે. એક વિષય હાથમાં આવે છે, તૃષ્ણાનો પરાભવ કેવી રીતે કરવો, હું તૃષ્ણાના પ્રવાહમાં તણાઈ જાઉં છું, એ પરિણામની ગતિ રોકવાનું સામર્થ્ય મારું રહેતું નથી. વિષયને કેટલી સૂક્ષ્મતાથી એમણે માર્ગદર્શનમાં લીધો છે, શું કરવા થવું જોઈએ, કાંઈ કારણ ખરું. પ્રારબ્ધ સંઘની પંચેન્દ્રી થયો, મનુષ્ય થયો, એ તો પ્રારબ્ધ થયો કે તારા ડાપણથી થયો, એના એ તો પ્રારબ્ધ થયો ને, જન્મ પછી ખબર પડી કે હું મનુષ્ય થયો છું, એ પહેલાં ક્યાં એની મનુષ્ય થવાની કોઈ બુદ્ધિ થોડી હોય છે. હવે 32 દાંત આવ્યા મોઢામાં, કે 32 જે આવ્યા એ, તો એ દાંત ચાવવા માટે જ આવ્યા છે, તો ચાવણું આવી જશે તો શું કરવા, એટલું બધું ઉપાધિ કરે છે. જ્યારે પુણ્ય યોગે દાંત આવ્યા ને, તો એ ચાવવા માટે આવ્યા તો એનું ચાવણું નહીં આવે, દાંત આવે ને ચાવણું નહીં આવે, એવું તું શું કરવા કલ્પના કરે છે. એ કલ્પના કરવા જેવી નથી. અન્ય મતિમાં એવું છે, કોઈ ભગવાને દાંત આપ્યા તો ચાવણું તો આપવાનું જ છે ને, એસે મનુષ્ય હોય તો મુમે દાંત ભી આયે તો ચબાને કી ચીજ નહીં આયેગી, ઉસકા ભરોસા ક્યો તુમકો નહીં આતા હૈ. જબ દાંત કુદરતને દીએ હૈ તો ચબાને કી ચીજ ભી કુદરતી દેને વાલી હૈ, તો પેટ તો તેરા ભરને વાલા હૈ હી, તુમ ભૂખે મરને વાલે હોય નહીં. તો ઉસકી ચિંતા કરકે અપના આત્મકલ્યાણ કો ખોને કા નહીં હૈ, બાત તો ઉતની હૈ કે અપના આત્મકલ્યાણ કો ગૌણ કરને કા નહીં હૈ, ઇસે આગે જા કરકે. એ રીતે તૃષ્ણાને નો અને પોતે હારી જતો હતો, એના બદલે તૃષ્ણા આપણી પાસે હારી જાય એમ થઈ શકવા યોગ્ય છે, આ પ્રકારે થઈ શકવા યોગ્ય છે એમ કહેવું છે. અહીં સુધી રાખે, બે પણ પેરેગ્રાફ છે.